તારીખ 22/4/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 557
ઉપનિષ્ફોધ અને સિદ્ધાંત બોધના વિષયમાં એવું માર્ગદર્શન આપ્યું કે સિદ્ધાંત બોધને પામવા માટે, પરિણમવા માટે પહેલા ઉપદેશબોધ પરિણમવો જરૂરી છે. જો ઉપદેશબોધ પરિણમવો ન હોય અને સિદ્ધાંતનો પરિચય કરવામાં આવે તો એ સિદ્ધાંત બોધ પરિણમતો નથી પરંતુ નુકસાન થાય છે. કેમ કે જીવની અનાદિ જે વિપર્યાસ બુદ્ધિ છે, મતિ વિપર્યાસ છે, એ મતિ વિપર્યાસ સિદ્ધાંતને જેમ છે તેમ નહીં સમજતા અન્યથા પ્રકારે સમજે છે, અને સિદ્ધાંતને અન્યથા પ્રકારે સમજે ત્યારે ગ્રહિત મિથ્યાત્વનો ઉત્પન્ન થવાનો નવું નુકસાન શરૂ થાય. ઉપદેશ બોધ સ્થિર થવા, સ્થિતિમાન થવા છે. અસ્થિ નાસ્તિ થી બે પાસા છે. નાસ્તિના પક્ષમાં છેલ્લે જે એમણે કહ્યું કે જે જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે, જે જે કારણથી સંસારમાં પરિભ્રમણ થાય છે, એ પરિભ્રમણનો ભય ઉત્પન્ન થાય તે સાધનો સેવવા. એટલે શું કે સત્સંગ અને સ્વાધ્યાય છે, એ સત્સંગ અને સ્વાધ્યાયમાં એવો વિષય લેવો કે જેથી જીવને પરિભ્રમણની ચિંતા ઉત્પન્ન થાય. અસ્થિથી આત્મ સ્વરૂપની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ અસ્થિથી હોવી ઘટે છે. એ બંનેથી ને આખી વાત છે, બંને એકસાથે જોડાયેલા છે, એક જ વાતના બે પાસા છે અને એ બંને સાથે હોવા જોઈએ. તો એને ઉપદેશ બોધ અંતઃકરણમાં સ્થિતિમાન થાય. કેવી રીતે થાય કે એ ઉપદેશ બોધ એ પ્રકારે જો ગ્રહણ કરવામાં આવે તો જીવને વૈરાગ્યને ઉપશમ ઉત્પન્ન થાય. જ્યાં સુધી જીવને વૈરાગ્ય ઉપશમ ન હોય ત્યાં સુધી સિદ્ધાંત બોધ છે એ ગ્રહણ થવો શક્ય નથી. એ જ એની ભૂમિકા છે, નહીતર સિદ્ધાંત બોધ પરિણમે નહીં અથવા એની પ્રાપ્તિ ન થાય. એટલી વાત આગળ આપણે ચાલી ગઈ છે. આગળ કહે છે ત્રીજો પેરેગ્રાફ કે આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે. એવો ભેદ એટલે એવી આશંકા કે ઉપદેશ બોધ કરતા તો સિદ્ધાંત બોધ મુખ્ય છે, બે બોધની તુલના કરવામાં આવે તો કમ્પેરેટિવલી સિદ્ધાંત બોધ મુખ્ય છે. કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે. ઉપદેશ બોધ છે એનો હેતુ શું કે સિદ્ધાંત બોધ પ્રાપ્ત કરી શકાય. જો સિદ્ધાંત બોધ પ્રાપ્ત કરવાના હેતુ વિના ઉપદેશ બોધ ગ્રહણ કરવામાં આવે તો પણ તે ઉપદેશ બોધમાં કોઈ ટકી શકે નહીં. ઉપદેશ બોધ પરિણમો હોય, સ્થિતિમાન થયો હોય અંતઃકરણમાં, તો પણ તેને જાળવવા, ટકાવવા, નભાવવા અને એનું ફળ પ્રાપ્ત કરવા માટે સિદ્ધાંત બોધની આવશ્યકતા છે. સિદ્ધાંત વગર ટકી ન શકાય ઉપદેશ બોધમાં. એટલે ઉપદેશ બોધ પણ સિદ્ધાંત બોધને અર્થે છે. તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. તો પછી સિદ્ધાંત બોધને સીધો લઈ લઈએ અને સીધો જ આત્માને આગળ વધવાનું કારણ થાય એમ ન બને, આવો એક આશંકા ઉત્પન્ન કરી છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, એવો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત વિચાર છે. કેમ કે એમાં ક્રમ વિપર્યાસ થયો. ક્રમ વિપર્યાસ એ પણ બહુ મોટો વિપર્યાસ છે. ક્રમ વિપર્યાસ છે એ મોટો વિપર્યાસ છે. હા, સમ્યક જ્ઞાનમાં વિપરીતતા થાય ત્યારે ત્રણ પ્રકારે થાય અને મિથ્યા જ્ઞાન થાય છે. આપણે સિદ્ધાંતની અંદર પ્રશ્નોત્તર માળામાં એ વાત છે ને, કારણ કાર્ય વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, એ ત્રણ પ્રકારની વિપરીતતાનો અભાવ હોય ત્યારે જ્ઞાન સમ્યક થાય. ત્રણેય પ્રકારની વિપરીતતા ન હોય ત્યારે. એમાં ક્રમ વિપર્યાસ છે એ કારણ કાર્ય વિપર્યાસમાં આવે છે. જે પહેલાના પરિણામ છે એ ક્રમમાં છે. એક સિદ્ધાંત બોધનું પરિણમવું એવો જે ક્રમ છે તે કારણ છે, ઉપદેશ બોધનું પરિણમવું તે, અને એના કાર્યરૂપે પછી સિદ્ધાંત રૂપ બોધ પરિણમે છે, એનો ક્રમ છે અથવા એવું કારણ કાર્ય પણ છે. એટલે તે વિપરીત વિચાર છે. કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. એ વગર સિદ્ધાંત બોધ જન્મે જ નહીં ને, પછી ક્યાં સવાલ છે? ઉપદેશ બોધ ગ્રહણ ન થયો હોય તો સિદ્ધાંત બોધ પરિણમવાનો પ્રશ્ન જ અસ્થાને છે, એ વિચાર જ કરી શકાય એવું નથી એમ કે છે. એનો જન્મ જ ન થાય. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી, જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી એટલે કે પરિભ્રમણની ચિંતનામાં આવ્યો નથી, આપણે જે ક્રમથી વિચારીએ છીએ એમાં, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ચા કરે છે, બુદ્ધિ વિપરી જાય છે. કેમ કે સિદ્ધાંત કેવી રીતે પરિણમશે? હા, બુદ્ધિનું મતિ વિપર્યાસ છે. કેમ કે એ કારણને સેવા વિના કાર્ય ઉત્પન્ન કરવા માંગે છે. કેમ બને કે બની શકે
નહીં?
અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવ છે. દર્શન મોહને મંદ થવાના અનેક કારણો છે. જેટલા જેટલા પરિણામ દર્શન મોહને મંદ થવાના છે, અનુભાગ ઘટવાના છે, એમાં સૌથી પહેલા આ વાત છે કે વૈરાગ્યને ઉપશમ આવવો જોઈએ અને એ સંસાર ભય વિના યથાર્થ પ્રકારે વૈરાગ્યને ઉપશમ આવે જ નહીં. હમણાં મારે સ્મશાન જવાનું થયું, પાડોશમાં જ મરણ થઈ ગયું, બળવંતભાઈ ત્રિવેદી, રાતના હાર્ટ એટેક આવ્યો, 1:30 વાગે રાતના ગુજરી ગયા. પછી બધા શબ પાસે બેસીને ધૂન બોલે, બ્રાહ્મણ હોય તો ઓમ નમઃ શિવાય, નહીંતર રઘુપતિ રાઘવ રાજારામ. ભાઈ અત્યારે શું કરવા? સંસારના કાર્યો એટલા બધા મુખ્ય થાય છે કે કોઈને એ વખતે કાંઈ સાંભળતું નથી, અથવા પ્રાયોરિટીની અંદર સંસારના કાર્યો રહે છે, બાકી બધું જે ધર્મનું ક્ષેત્ર ને કાર્યો છે એ બધા ત્યાર પછી લોકો કરે છે. હવે જયારે આવો પ્રસંગ આવે ત્યારે બધા કામ મૂકી, એ વખતે બધા કામ મૂકો, પછી દુકાન તો કે બંધ રાખો, ઓફિસ તો કે બંધ રાખો, ક્યાંય જવાનું, લગ્ન પાર્ટી ફલાણું બીજું ત્રીજું બારગામ જવાનું, બધું બંધ રાખો. હવે અત્યારે કાંઈ ન થાય, અત્યારે સ્મશાન જવું પડે. એક મરણ થાય કોકનું, પોતાનું નહીં, તો પણ બધા કામો મૂકીને એ ફંક્શનમાં જોડાવાનું રહે છે. અનંત જન્મ મરણનું કાર્ય છે મટાડવાનું, એના માટે તો એ વાત જ કોઈ વિચારતો નથી. એ વાત અત્યંત ગૌણ રહે છે. આ મોટો વિપર્યાસ વર્તે છે, મોટો વિપર્યાસ છે. પછી મતિ જયારે ઉલટી ચાલે છે એમાં તમે વચ્ચે સિદ્ધાંત લઈ લ્યો. હવે આવી રીતે ઉલટી મતિ ચાલી રહી છે. એક નાની મોટી અનુકૂળતામાં પણ ક્યાંય ફેરફાર થાય તો પોસાતો નથી, એવી મતિ ઊંધી ચાલી રહી છે ને એમાં સિદ્ધાંત પકડે શું થાય દશા? એ પણ વિપરીત જ પરિણામ છે. એ સિદ્ધાંત બોધ પણ વિપરીત પરિણામ છે. એટલે જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. જ શબ્દ વાપર્યો છે, વિપર્યાસપણે થવું જ સંભવે છે. દ્રષ્ટાંત આપ્યો છે, કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ તે દેખે. આંખે ઝાંખપ આવી હોય, પડળ આવે તો એટલું ઝાંખું દેખાવાનું છે. અને જો અત્યંત બળવાન પડળ હોય, પડળ એટલે આવરણ પડદો, તો તેને સમૂળગો પદાર્થ ન દેખાય, ઠામુકો ન દેખાય. તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથા યોગ્ય દેખે છે, જેમ છે એમ દેખે છે. એ દ્રષ્ટાંત છે. હવે સિદ્ધાંત કહે છે, તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારવામાં આવી શકે નહીં. ગાઢ વિપરીતતા વર્તતી હોય એટલે સંસારને જ સર્વસ્વપણે ઉપાદેય કર્યો હોય ત્યાં તો એને સિદ્ધાંત બોધ છે એ વિચારી શકે એવી એની સ્થિતિ હોતી નથી. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય, જેટલો દર્શનનો મન થયો હોય એના પ્રમાણમાં એ સિદ્ધાંતને વિચારી શકે. અને જેને તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા ઉત્તમ કોટિના મુમુક્ષુ છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય, એ સિદ્ધાંતનું અવગાહન કરવાને યોગ્ય છે. એ રીતે એનો ક્રમ છે અને એ સ્પષ્ટ સમજાય એવી વાત છે. છતાં પણ કોઈ ક્રમનું ઉલ્લંઘન કરે તો એથી કાંઈ એને લાભ ન થાય પણ નુકસાન જ થાય. હા, નિશ્ચયની વાત, નિશ્ચય કરીને વસ્તુનું જે સ્વરૂપ છે સિદ્ધ થયેલું એનો અંત આવી ગયો, સિદ્ધ થયેલું, હવે આગળ કાંઈ એ વાત રહેતી નથી. એને સિદ્ધ વત્તા અંત એને સિદ્ધાંત કહે છે. વસ્તુનું જે સ્વરૂપ સિદ્ધ થયું છે ખરેખર, ખરેખર કહ્યું કે નિશ્ચય કહ્યો. હવે આગળ વિશેષ સ્પષ્ટીકરણ આપે છે કે ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જો ઉપરું પોતાપણાની બુદ્ધિ લીધી. શું સૌથી મારે છે? કોણ? પોતાપણાની બુદ્ધિ, કે આ ઘર મારું છે, આ કુટુંબ મારું છે, અને જે કાંઈ પ્રારબ્ધ યોગ્ય સંપત્તિ મળી જેને આપણે પરિગ્રહ કહીએ એ પણ બધી મારી છે, એના ઉપર મારો અધિકાર છે. ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા મમતા છે, અહંતા મમતા એટલે પોતાપણું છે, મારાપણું છે, અને તેથી તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં જે રાગદ્વેષ કસાય થાય છે, જ્યારે પોતાપણું હોય ત્યારે પ્રાપ્તિનો રાગ અને અપ્રાપ્તિનો ખેદ થયા વિના રે નહીં. પોતાપણું આવ્યું એટલે પ્રાપ્તિ અપ્રાપ્તિનો રાગદ્વેષ થાય છે જીવને. તે જ વિપર્યાસ બુદ્ધિ છે. એ પોતાપણું કર્યું એ જ વિપર્યાસ બુદ્ધિ છે. શું કીધું અહીંયા? હવે સંસારમાં આ મોટો અવળો મોટો વિપર્યાસ, જે ભારેમાં ભારે વિપર્યાસ છે, અથવા જે સિરિયસ વિપર્યાસ છે, ગંભીર વિપર્યાસ છે, એ એટલો બધો લાઇટલી લેવામાં આવ્યો છે, એટલો બધો આપણને કુટુંબમાં તો પ્રેમ હોય જ ને, આપણા કુટુંબીઓ પ્રત્યે તો આપણને વાલ હોય જ ને, આ તો આપણા બાળકો છે, આ તો આપણા ફલાણા છે, આ તો આપણા ફલાણા છે. હે? ગણતરી પાત્ર જ નથી. કેમ બધા એમ જ કરે? આપણે પણ એમ જ કરવાનું હોય? બસ ભાઈ, એ તમે અધોગતિ નો કુટુંબ ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં જે રાગ દ્વેષ કષાય થાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદભવે છે ત્યાં મંદ પડે છે સંસાર ભયથી. એ વિપર્યાસનું ફળ શું? કે સંસારનું પરિભ્રમણ. એ સંસાર ભયને કારણે જ્યાં વૈરાગ્યને ઉપશમ થાય, વૈરાગ્ય થાય એટલે શું થાય? કે ઉદાસીનતા આવે. વૈરાગ્ય થાય ત્યારે એ બધા પ્રસંગોમાં ઉદાસીનતા આવે, અને ઉપશમ થાય ત્યારે કશાય રસ મંદ પડે. એ વૈરાગ્યને ઉપશમ ઉદ્ભવે છે. અહંતા મમતા તથા કશાય જ્યાં વૈરાગ્ય શું ઉદ્ભવે છે ત્યાં એ મંદ પડે છે. તે દર્શન મોહ પણ મંદ પડે છે અને ચારિત્ર મોહમાં રસ મંદ પડે છે, અને તેથી અનુક્રમે તે નાશ પામવા યોગ્ય થાય છે. આગળ જતા એ નાશકરણ થવાને યોગ્ય થાય છે. મંદ ન પડે સીધો નાશ થવાનો કોઈ ઉપાય છે નહીં. એટલે સીધો કોઈ ત્યાગ કરે કે ચાલો મંદ પડ્યા વિના, વેરા વૃક્ષમ આવ્યા વિના ત્યાગ કરી દે, વૈરાગૃક્ષમાં આવ્યા વિના શાસ્ત્ર માંથી ને અસ્થિ પકડવા માંડેલો. આપણે આત્મા જ્ઞાયક છે, પરમાત્મા સ્વરૂપ છે, એનું જોર લાવો એટલે વિકલ્પમાં એનો જોર કર્યા કરે. જ્ઞાનમાં તો વસ્તુ આવી નથી, વિકલ્પમાં જોર જોર થી વિકલ્પ કરે કે ભાષા કરે, બે માંથી એક થાય. વિકલ્પ ને વિકલ્પ અનુસાર ભાષા, એનું કઈ ફળ આવે કે કઈ ન ફળ આવે, ન બની શકે. ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અસ્થિના પરિણમનથી નાસ્તિની નાસ્તિ જરૂર થાય છે, પણ યથાર્થ પ્રકારે અસ્થિનું પરિણમન થાય તો નાસ્તિની નાસ્તિ થાય, અયથાર્થ પ્રકારે અસ્થિને પકડવા જાય તો નાસ્તિની નાસ્તિ થતી નથી. આ સીધી વાત છે. એટલે શું કે જે અહંતા મમતા ને કષાય છે એનો જે નાશ કરવો છે એ નાસ્તિનો વિષય છે. એનો જે નાશ કરવો છે એના માટે એકલો વિકલ્પ ચડી જાય સ્વરૂપના, આત્માના, જ્ઞાયકના કે ધ્રુવના, તો એનો નાશ થઈ જાય કે ન થાય? કે ન થાય, એવી રીતે નાશ. પણ વૈરાગ્ય ઉપશમમાં આવ્યા પછી એને અસ્થિનું ગ્રહણ થાય યથાર્થ પ્રકારે તો એનો નાશ થાય. કેમ કે પહેલા એ મંદ પડ્યા, નાસ્તિના પરિણામો પહેલા મંદ પડ્યા પછી એ નાશ પામવા યોગ્ય થાય, એવો જ એનો ક્રમ છે. હા, મોટી ભૂલ છે. ક્રમ વિપર્યાસ છે ને, એ મોટી ભૂલ છે. ગુરુદેવે પ્રવચન સારમાં એ વાત લીધી છે. પ્રવચન પ્રમાગમ સારમાં એ 300 નંબરનો બોલ છે કે દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં. વસ્તુ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, અસ્થિ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ છે એ ખ્યાલમાં જ ન આવે, જ્ઞાનમાં જ ન આવે. શું? દર્શન મોહને મંદ કર્યા વિના સીધું જ્ઞાન નિર્મળ, જ્ઞાનમાં નિર્મળતા હોય નહીં. પદાર્થ નિર્મળ છે, જેમ ચક્ષુનો દ્રષ્ટાંત આપ્યો કૃપાળુ, કે ચક્ષુને પડળ છે, વસ્તુને કેવી રીતે જોશે? એમ મતિ જ્ઞાનમાં પડળ છે વિપર્યાસનો, એને નિર્મળ જ્ઞાયક વસ્તુ કેવી રીતે જ્ઞાનમાં આવે કે ના આવે? કે દર્શન મોહને મંદ કર્યા વિના, એ પણ યથાર્થ પ્રકારે, યથાર્થ ક્રમે મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, એટલે એનો ભાવ ભાષણ આવે નહીં. અને દર્શન મોહનો અભાવ થયા વિના, અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે નહીં. અનુભવ કાળે દર્શન મોહનો અભાવ હોય, દર્શન મોહના સદભાવમાં કદી પણ સ્વાનુભવ થાય નહીં. અનુભવ ભલે જ્ઞાનમાં થાય છે, પણ દર્શનો સાથે એનો સંબંધ કઈ રીતે છે કે જેથી ભાવભાષણ અને અનુભવ બે થાય? તો કે મંદ થાય તો ભાવભાષણ થાય ને અભાવ થાય તો અનુભવ થાય. આ 300 નંબરના બોલમાં આવા છે. વાત તો બધી આવે છે, થોડું કોર્ડિનેશન કરવું જોઈએ. શું કહે છે કે જ્યાં અહંતા મમતા તથા કષાય ક્યારે મંદ પડે? કે વૈરાગુપ્સમ ઉદ્ભવે ત્યારે. વૈરાગુપ્સમ ક્યારે ઉદ્ભવે? કે સંસાર ભય ઉત્પન્ન થાય તો, અને તે પછી અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. ગ્રહ કુટુંબવાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી, અભિપ્રાય લીધો. બુદ્ધિ એટલે અભિપ્રાય. આસક્તપણાનો અભિપ્રાય, અભિપ્રાય છૂટી જવો, એનું નામ વૈરાગ્ય છે. એ ક્યારે છૂટે? કે અહિત રૂપ દેખાય ત્યારે. કે હું જો ગ્રહ કુટુંબવાદીમાં પોતાપણું કરીશ, મારું સંસાર પરિભ્રમણ વધી જશે. એને પરિભ્રમણ દેખાવું જોઈએ. સીધી રીતે વાત કરીએ તો ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ તરફના જે પોતાપણાના પરિણામ છે, એ પરિણામના કારણે પરિભ્રમણ દેખાવું જોઈએ. તો એને પરિભ્રમણનું ભાવભાષણ થયું કહેવાય. નહીંતર પરિભ્રમણની ખબર છે, જીવને આનંદ પરિભ્રમણ છે, પણ ભાવભાષે નહીં. ભાવભાષે નહીં ત્યાં સુધી એનો ભય ઉત્પન્ન થાય નહીં. એ ભૂમિકાનું એ ભાવભાષણ છે. શું? કે પોતાના પરિણામ થવા કાળે એને પરિભ્રમણ દેખાવું જોઈએ. એને વૈરાગુપ્સમ યથાર્થ પ્રકારે આવે અને તે સિદ્ધાંતનો વિષય ગ્રહણ કરવાની યોગ્ય થાય. નહીતર બીજો કોઈ એમાં ઉપાય નથી. આ જ એનો ક્રમ છે. એ તરફના પરિણામ ચાલે છે, એમાં પરિભ્રમણ દેખાય છે, બસ આટલો સવાલ છે. પરિભ્રમણ એમાં ભાસે છે. એ ન ભાસે તો બીજું કર્યા કરે, એ બધું નિરર્થક છે. કેવી રીતે શું? એમાં પરિભ્રમણ ભાષે એટલે કેવી રીતે રહેવું, એ પ્રશ્ન મૂકી જાય છે. કેમ કે વૈરાગ્ય આવે, રસ પડે નહીં. તો કેવી રીતે રહેવું? કે રસ ઉડી જાય એવી રીતે રહેવું. ઠીક. હા, એમાં રસ લીએ, મારા 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 કરીને રસ લીએ, મરી જાય. અનંત પરિભ્રમણ, અનંત જન્મ મરણ થાય. બહુ લાઇટલી લઈએ છે એમાં. આપણને એમના પ્રત્યે પ્રેમ હોય જ ને, ભાવ આપણને વાલા હોય જ ને, આપણા કુટુંબીઓ આપણને વાલા ન હોય, આપણા બાળકો વાલા ન હોય, આપણે પતિ પત્ની વાલક ન હોય, આપણા મા બાપ પ્રત્યે પ્રેમ ન હોય, એટલું બધું સામાન્ય થઈ ગયું છે. ત્યારે જ્ઞાની પુરુષ એમ કહે છે, તને એમાં પરિભ્રમણ દેખાય છે, એ પરિભ્રમણ ન દેખાય ત્યાં સુધી તને છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના નિમિત્તે આમાં શું થયું છે? મોટા ભાગના મુમુક્ષુઓનો પ્રવેશ ધર્મના ક્ષેત્રમાં આપણે ત્યાં આ ક્રમ વગર જ થયો છે. આ ક્રમમાં એવા વિના એમને પ્રવેશ થઈ ગયો. કોઈ શાસ્ત્ર વાંચવા માંડ્યા, કોઈ પૂજા ભક્તિ કરવા માંડ્યા, કોઈ દાત્રા કરવા માંડ્યા, કોઈ દયાદાન કરવા માંડ્યા. હમ, ગમે તે ક્રિયા કરે, પ્રવેશ જ ખોટો છે. રેતી ઉપર તમે મકાન ચણવા માંડ્યા, એ કરોડો ભૂસ પડી જ દેવાનું છે આગળ જતા, અને એનું નુકસાન આવવાનું જ છે. એટલે આગળ જતા એ પસ્તાય છે. પછી આટલા આટલા વર્ષ વ્યા ગયા, આ બધું કર્યું એનું ફળ કેમ દેખાતું નથી, પણ ક્યાંથી દેખાય? પ્રવેશ તો તપાસ કે પ્રવેશ કરે, આવું કઈ થયું તને? પ્રવેશ ખોટો થયો, આગળ જઈને પાછા વળવું પડશે, બીજું કઈ નહીં થાય, એટલી મહેનત ને કામે થશે. પછી તો જે પકડ્યું છે ને એ મૂકવું કઠણ પડે છે. એક નવી મુસીબત ઉભી શું થાય છે કે જે રીત પકડી છે એ રીત મૂકવી એને કઠણ પડે છે, મુસીબત થઈ જાય છે, નવી મુસીબત ઉભી કરી પોતે ને પોતે. ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અનાસક્તિ થવી તે વૈરાગ્ય છે એમ નથી કહ્યું, અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અભિપ્રાય ની સાથે સંબંધ છે. અને હા, એમાં ફરક છે. અનાસક્તિ ઘણાને થાય અને ત્યાગ કરી નાખે છે, ઘર છોડીને દીક્ષા લઈ લે, અભિપ્રાયમાં પોતા પણ રહી ગયું હોય, એટલે જંગલમાં જઈને ઘર સાંભળે, ઉપવાસ કરે રસ છોડવા માટે. પારણાની અંદર શું દશા થાય છે આપણા સંપ્રદાયમાં? કેમ એમ થયું કે બુદ્ધિમાં ફેરફાર નથી કર્યો, ત્યાગ કરી દીધો, કાલ નહીં જમી, ચાલો આજે નથી જમવું, નથી જમવું, આજે પછખાંડ લઈ લીધા. પછી પારણામાં શું દશા થાય? કેમ કે આસક્તિ બુદ્ધિ, આસક્તિની બુદ્ધિ તો પડી છે, રસ બુદ્ધિ તો પડી જ છે, શું ભાવવું ન ભાવવું તો ઊભું જ છે અભિપ્રાયની અંદર. પછી એની અંદર રસ રેડાયા વિના. અથવા બીજી રીતે વિચારીએ તો કે આ જીવને જ્યાં જ્યાં સુખનો અનુભવ થાય છે એ સુખ બુદ્ધિપૂર્વક થાય છે. જ્યાં જ્યાં આ જીવ સુખનો અનુભવ કરે છે, જે જે વસ્તુમાં, જે જે પ્રસંગમાં, એનો કોન્સેપ્ટ અલગ છે. સુખ બુદ્ધિ છે, સુખ મળશે એવો વિશ્વાસ છે, પછી ઉદય આવે ત્યારે રસ મને રોકી કેવી રીતે શકે એ તીવ્ર રસ કરીને પરિણામ. અને એ જે તીવ્ર રસ છે એ જ બંધ છે, બંધ અધિકારમાં રાગોદગાર માં રસે એ જ મહારસ છે. બંધ તત્વ જે છે એને જીવ બંધાય છે, સંસારનું બંધન છે, એનું પરિભ્રમણ થાય છે. પહેલા અભિપ્રાયને ફેરવવો જોઈએ. અને પહેલો અભિપ્રાય ક્યારે ફરે કે પરિભ્રમણની વેદના આવે, વેદના ઉપડે તો જ અભિપ્રાય બદલાય. વેદના ન ઉપડે ત્યાં સુધી જીવનો અભિપ્રાય બદલાય, વાંચી વાંચીને થાકી જાય, સાંભળી સાંભળીને થાકી જાય. પ્રવેશ જ ખોટો કર્યો છે, ગડબડ થયા હોય ઘર રહેવાની જ નથી. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ, તેનું મંદ થવું તે ઉપશમ છે. એટલે એમાં રસમંદતા લેવી ખાસ કરે. એટલે તે બે ગુણ, એટલે વૈરાગ્ય અને ઉપશમ એવા જે બે ગુણ છે તે વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરીને સદબુદ્ધિ કરે છે, કુબુદ્ધિને સુબુદ્ધિ કરે છે. એ વૈરાગ્ય અને ઉપશમ વગર થાય નહીં. નિર્મળતા આવે ને, આપણે સાદી ભાષામાં શું છે કે દર્શનમાં અને કષાય રસમંદ પડે તો મતિ નિર્મળ થાય, જ્ઞાન નિર્મળ થાય તો એને સિદ્ધાંત બોધનો વિષય જ્ઞાનમાં જેમ છે તેમ પકડાય, ગ્રહણ થાય, અને તો એનો એને સિદ્ધાંતનો લાભ થાય, નહીતર કોઈ રીતે થાય નહીં. અને તે સદબુદ્ધિ જીવ અજીવ આદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે તે સદબુદ્ધિથી જણાય. જીવ અજીવ આદિ પદાર્થની વ્યવસ્થા એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય છે. જે સિદ્ધાંત દ્વારા થાય છે, યોગ્ય થાય છે, એટલે સિદ્ધાંત બોધ વિચારવાને લાયક થાય છે. સિદ્ધાંત બોધ એટલે શું? પદાર્થની જેમ છે તેમ વ્યવસ્થા સમજવી છે, એ વિચારણાને યોગ્ય સદબુદ્ધિ હોવી જોઈએ. કેમ કે પાછો એ દ્રષ્ટાંત લીધો, ચક્ષુને પટળાદી અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે તેમ અહમતા આદિ પટળ નું મંદપણું થવાથી, જો અહમતા છે પટળ છે એમ કે છે, ચોખ્ખું કે નાખ્યું કે જીવને પટળ એટલે આવરણ, આવરણ એટલે શું કે પોતાપણું કર્યું તે જ એને આવરણ છે જીવને, શું જે પોતાપણું કરે છે તે જીવને આવરણ છે, તૂટી ગયું છે એ જીવને આવરણ છે. કેટલું અળગું લઈ લે છે જીવ પોતાના પરિણમન ને વિચારે તો કેટલું અળગું લીધું છે ત્યાર સુધી. એમાં બાળક ઘરમાં જન્મે ત્યારથી રસ લે, પહેલા તો જન્મ પહેલા જન્મવાની અપેક્ષા ઉભી થાય, બાળક હોય તો સારું, એમાં બાળક જન્મે એટલે રસ રેડાય, પછી રોજ રસ રેડે, આ મારું આ મારું, આને આમ કરું આને આમ કરું, આને સારું સારું ખવડાવું સારું પીવડાવું, એને સરખી રીતે રાખો એને સરખી રીતે ઉછરું, રોજ 24 કલાક એનો રસ રેડાતો જાય. સમજો ના ભાઈ, પેલા તો એટલો ગાઢ રસ કર્યો હોય કે એ રસને તોડવો એમાં પરસેવો ઉતરે, પછી એટલો ગાઢ કરી નાખ્યો હોય પોતાપણ મુક્ત પરસેવો ઉતરે. એટલે એ જીવને પરિભ્રમણ કરાવે છે અને અધોગતિમાં લઈ જાય છે. તે અહમતા આદિ પટળનું મંદપણું થવાથી, મુમુક્ષુની ભૂમિકામાં મંદપણું થાય, જ્ઞાનીની ભૂમિકામાં એનો અભાવ થાય, પ્રતિબંધ છે, કુટુંબનો પ્રતિબંધ છે, એ પ્રતિબંધ છે એ પરિભ્રમણનું કારણ છે. સ્વછંદ અને પ્રતિબંધ બે પરિભ્રમણના કારણો લીધા, એમાં કુટુંબ પ્રતિબંધ અને દેહ પ્રતિબંધ એ સૌથી મોટો પ્રતિબંધ છે, અને ઊંધે રવાડે ચડ્યો હોય તો સંકલ્પ વિકલ્પનો પ્રતિબંધ. તે અંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, જુઓ સિદ્ધાંત બોધ નહીં, જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, પછી સીધો વાંચે એમ નહીં, શાસ્ત્ર હાથમાં લઈને એમ નહીં, એ તો આજ્ઞા જ છે સિદ્ધિ. કૃપાળુજી તો સ્પષ્ટ કહેતા એ સિદ્ધાંત શાસ્ત્રો ગંભીર શાસ્ત્રો છે, એ જ્ઞાની પુરુષના ચરણમાં બેસીને જ એનું અવગાહન થાય, આંચું સાંભળવું થાય, બાકી ગડબડ થયા વિના. એ અંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, હા એવા ભાવ લીધા છે, અને આત્મભાવ, સિદ્ધાંત ભાવ અને આત્મભાવ વિચાર ચક્ષુએ દેખાય છે. કેવી રીતે દેખાય છે? વિચાર ચક્ષુ એને દેખાય, જ્ઞાનીના ભાવ એને દેખાય. સિદ્ધાંત નો ભાવ અને આત્મભાવ એટલે સ્વભાવ ભાવ એ અભિવ્યક્ત કરે છે જ્ઞાનીના. એ વિચાર ચક્ષુ એ દેખાય છે એટલે જ્ઞાની પરિણમતા દેખાય છે એમ કહેવું છે. સિદ્ધાંત કહે ત્યારે અને આત્મા કહે ત્યારે એના ભાવો દેખાય છે. ક્યારે દેખાય છે? પોતાની જોવાની નિર્મળતા આવે ત્યારે. એ ક્યારે હોય? કે એને વૈરાગ ઉપશમ હોય ત્યારે. વૈરાગ ઉપશમ ક્યારે હોય? કે પરિભ્રમણની વેદના આવી હોય ત્યારે હોય. આમ આખી લિંક છે, ત્યારે જ્ઞાની ઓળખાય. હા એ ભાઈ વિરાગ ઉપશમમાં આવેલા એટલા તીવ્રપણે, એક વિકલ્પ દુઃખદાયક લાગતો હતો, એક વિકલ્પ ઉઠાય પણ એમને તો દુઃખદાયક. અપનત્વ કેટલું ઓછું થઈ ગયેલું, કે છોકરા ક્યાં શું ભણે છે, શેમાં ભણે છે, કઈ નિશાબમાં ને કઈ ક્યાં સ્ટાન્ડર્ડમાં ભણે છે કાંઈ ખબર ન મળે, કાળજી જોઈ શકે નહીં. એટલી ચિંતામાં આવેલા પોતાના પરિભ્રમણની કે કુટુંબની કાળજી જ લઈ શકે નહીં. દુકાન બંધ કરવાનો વારો આવ્યો, શું પરિસ્થિતિ આવી, વેપાર બંધ કરવાનો વારો આવ્યો, અજમેર છોડીને કલકત્તા જવાનો વારો આવ્યો, ત્યાં સુધી ધ્યાન નહીં ક્યાં શું થાય છે. મેં એટલી ઉપેક્ષા વૃત્તિ સહજ થઈ ગઈ, એનું કેટલો યથાર્થ જબરજસ્ત વૈરાગ હતો. જ્ઞાન દશા થયા પછી તો વૈરાગ વધી ગયો, તો હું તો પંગુ થઈ ગયો છું, બે ટણા રોટલી ખવડાતો તો ખવડાવી દો, બાકી હું બધા કામ કરવા માટે મારા હાથ પગ કામ કરે એવું નથી. હાથ પગ તો ખાતા પણ વૃત્તિ કામ નથી કરતી, સરકાર ઉડી ગઈ એકદમ, એટલો વૈરાગ હતો. વિચાર ચક્ષુએ તે સિદ્ધાંત ભાવ અને આત્મભાવ દેખાય છે. કેવું વચન છે, સમજાય છે એમને લીધું, એમના ભાવો દેખાય છે. ગુરુદેવે સમયસાર વાંચ્યું ત્યારે કુંડ કુંડાચાર્ય દેવના ભાવ વાંચ્યા, અમૃતચંદ્રાચાર્ય દેવના ભાવ વાંચ્યા છે, શબ્દો નથી વાંચ્યા, ભાવ પકડ્યા છે. 1000-2000 વર્ષ પહેલા થયેલા મહાત્માઓના આ ભાવ હતા. યોગ્યતા કામ કરે છે, એવું કેટલું જ્ઞાન નિર્મળ થયું હોય, પરિણામ આવે, પરિણામ આવ્યા વગર રે ને, એને ભાવ દેખાય તો ભાવ જોનારને ભાવ થયા વિના રે ને, ભાવ ન દેખાય ત્યાં સુધી પરિણામ આવવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. આવી વાત છે, છે થોડી જરા ઊંડાણ છે, વિચારવા જેવી વાત છે. એમને માચી નાખે ને સાંભળી નાખે એટલે કામ થઈ જાય એવું નથી, ભાવ પકડાવા જોઈએ. થોડું વિશેષ શૈલીશ એના ઉપર કાઢ.